अनुवाद 18। अनंत कोटि ब्रह्मांडो भगवाननी इच्छाथी लय पामे छे, उत्पन्न थाय छे। तेमा आ नानकड़ी पृथ्वी, तेमाय नानकड़ो पुरुष, तेमा केटली बधी महाबुद्धि, पण बधा ब्रह्मांडो करता पण आ मानव देह मां रहेलो चैतन्य सौथी महान छे। अनंत कोटी ब्रह्मांडो पण आनी तुल्य आवे नहीं, कारण के आ मानव देह मां रहेलो चैतन्य ज्यारे महाराजना अनादि संत मुक्तोना परिचय मां आवे त्यारे महान संत बनी जाए छे, के जे अनंत ब्रह्मांडो ने पण हचमचावी मूके, डगमगावी दे एवा महान बने छे। श्रीजी महाराजे आपना चैतन्य ने केवल कृपा करीने खूब प्रसन्न थईने आपनो देहभाव सदंतर काढ़ी नाखीने एमनी मूर्ति में राखी दीधो। तो भगवान केटला दयालु छे, कई जोवे बोवे नहीं, जे कोई नजर में आवे एना पर कृपाज वरसावे, एनुज नाम करुणा सागर। त्यारे ए करुणा सागर भगवान आपणने मळी गया ने। हवे जो करुणा सागर भगवान मळ्या होय तो आपणे बधाए पण करुणा सागर थया, तो हवे अवगुण थी तो बीजा दुभाय, तो आपणे कोईनो अवगुण लईए त्यारे एने जाणपणू थाय के आने मारो अवगुण आव्यो, तो ए दुभाय के नहीं, तो ए हिंसा थई के नहीं। जो हिंसा थई तो भगवान राजी केवी रीते थाय, त्यारे अवगुणनू जाणपणू केवल रहे, पण ए अवगुणने लीधे अभाव न आवो जोईए, अने एने खबर पण न पड़े के आने मारो अवगुण आव्यो ने एनो अवगुण टळी जाय, एवी जे आवडत ते केळवी जोईए, एमा भगवान राजी छे। अवगुण अवश्य टाळवो, अवगुणो जोवामां पण आवे, अवरभावमां जोवामां आवे, पण ए अवगुण त्यारे ज नुकसान करे के ए अवगुणने लीधे सामेवाळाने नुकसान थाय, एनी प्रतिष्ठा गवाय, अने एनुं दिल दुभाय, अने एने कोई फायदो न थाय। एटले आपणे एनो अवगुण लईए तो आपणे एनुं भलुं न कर्युं, एटले बधानुं भलुं थाय एवो भगवानो स्वभाव छे। तो एवो मुक्तनो पण स्वभाव होवो जोईए के नहीं, तो एवो स्वभाव राखवो। अत्यारे देशकाळनुं प्रधानपणुं भगवाननी इच्छाथी वर्ते छे। ए देशकाळना विषमपणामां पंचवर्तमाननो लोप पण चाली रह्यो छे। ते पंचवर्तमाननो लोप जे चाली रहेल छे ते तथा जे भ्रष्टाचार, जे कुबुद्धि, ते दूर करवा माटे भगवान प्रयत्न करे छे। सागरनुं मंथन करीने अमृत काढ्युं, तेवी ज रीते देशकाळनुं चक्र चलावी धमाल करीने बधाने शांत पाडशे। तेमां समय जोईए, एक ब्रह्मांडनो दिवस केवड़ो होय छे ए तो आपणे बधा जाणीए छीए। थोड़ा वर्षो एवुं चाले एथी कंई मुझावानुं होय नहीं, भगवानने प्रार्थना करवानी। भगवान जाणे तो छे ज, एनी ना नहीं, छता पण भगवानने प्रार्थना करीए। पण ए प्रार्थना निष्काम त्यारे कहेवाय के ज्यारे एमां कोई पण जातनो स्वार्थ न होय। ते प्रार्थनामां भगवाननो संबंध करावानो, जीवने पात्र करवा माटेनो आशय रहेलो छे। श्रीजी महाराज ने महाराजना मुक्तोनी अनुवृत्तिमां रहेवुं एम कह्युं। अनुवृत्ति एटले शुं? बे रीते, के अनुवृत्ति प्रमाणे એની સેવા કરવી એ એક, અને બીજી અનુવૃત્તિ વર્તનની, એટલે કે જે એમને ગમે છે કે અમે જે રીતે વર્તીએ છીએ, જે રીતે કહીએ તેવું તમારું વર્તન બનાવો. જો એવું વર્તન બને તો બધાએ દુઃખની નિવૃત્તિ થઈ જાય કે નહીં? જરૂર થઈ જાય. માટે અનુવૃત્તિ લખી છે. અનુવૃત્તિ આ પ્રમાણે બંને રીતે જળવાવી જોઈએ. અનુવૃત્તિ બહુ જ મોટી વસ્તુ છે. બીજું એ કે આ દિવ્ય સભા પૂરી થાય ત્યારે એવું લાગવું જોઈએ કે એ દિવ્ય સભા ભેળી ને ભેળી છે ને બ્રહ્મયજ્ઞ ચાલ્યા જ કરે છે. તો કોઈ દિવસ એમ ન થાય કે જુદા પડ્યા. જુદા પડવાની વાત જ ભૂલી જાઓ. દેહે કરીને જુદા પડવું એ જુદા પડ્યા ન કહેવાય, દિવ્યરૂપ થઈ જવાનું છે. મહારાજે કહ્યું કે આ સ્થૂળ દેહ પડવે કરીને દેહભાવ જતો રહેશે એમ નથી. બધાએ સત્સંગી હોય નહીં, બધાએ ભગવાન ઓળખ્યા નહીં હોય, એનો સ્થૂળ દેહ પડી જાય એટલે દેહભાવ જતો રહ્યો? ના, દેહભાવ તો કારણ દેહ સાથે વળગીને એને જન્મ મરણના ચક્કરમાં મૂકી જ દે છે. દેહભાવ કાઢ્યો એનો અર્થ એ કે ચૈતન્યને દિવ્ય સાકાર બનાવી કેવળ કૃપાએ કરીને નખથી શિખા પર્યંત સળંગ રીતે મૂર્તિમાં રાખ્યો. એ કેવળ કૃપા. હવે એ કૃપા તો પાત્રતા વગર આપીને, એ આપી એ સત્ય છે. હવે શ્રદ્ધા રાખવી કે ગમે તેટલા અંતર શત્રુઓ નડે કે ગમે તેવી આફતો આવી પડે તો એવા નિર્ભય રહેવું કે હું તો મહારાજની મૂર્તિમાં છું, પછી કોઈ ભયનો સવાલ રહે ખરો? કદી ન રહે એવી નિર્ભયતા રાખવી. મહારાજ અભયવર આમ ડાબા હાથની હથેળી અભય મુદ્રામાં રાખી નથી આપતા. તો અભય એટલે શું? કે જેટલા અક્ષર સુધી આવરણ કરનાર ભયસ્થાનો છે એ ભયસ્થાનોથી રહિત કરીને નિર્ભય બનાવી દીધા. ભગવાન કહે છે કે આટલું સંપૂર્ણ રક્ષણ મેં આપ્યું છે, માટે તું નિર્ભય બની ગયો. તો ભગવાનના વચને આપણે નિર્ભય બની જવું જોઈએ. આપણા મનની ગ્રંથિઓ જે ભયભીત કરતી હોય છે એને દૂર કરી નાખીએ. આપત્તિમાં ખૂબ ગભરાટ થાય કે દેહ છોડીને જવાનું થાય ત્યારે ગભરામણ થઈ જાય. તે ક્યારે ન થાય કે મહારાજની મૂર્તિમાં રહ્યા છીએ, મહારાજે મૂર્તિમાં રાખ્યા છે એવી સમજણ થાય ત્યારે. આપણે આ દુનિયામાં નથી રહ્યા, આ અનંત બ્રહ્માંડમાંય નથી રહ્યા, આ દેહમાંય નથી રહ્યા, તો પછી ભય શાનો? શા માટે ગભરામણ? ગભરામણ થાય તો એ સમજણનો વાંક છે. સમજણ દિવસે દિવસે દ્રઢ કરવાની. પાત્રતાની પળે પળે ખબર પડે છે દરરોજ આપણને. ભય લાગે એ વખતે યાદ કરવું કે હું તો મહારાજની મૂર્તિમાં રહેલો અનાદિમુક્ત છું. તરત જ ઝબકીને મહારાજને યાદ કરવા. મહારાજે મૂર્તિમાં રાખ્યા છે એ યાદ કરવું. છતાંય અંતર શત્રુ નડતા હોય, દેહભાવ નડતો હોય, સુખ દુઃખનો અનુભવ થતો હોય, કોઈ મુશ્કેલી કે તકલીફ આવે ત્યારે ભય લાગે એવું બધું જ થવાનું. તેથી ડરવું નહીં. તેથી એમ ન માનવું કે આપણું આત્યંતિક કલ્યાણ થશે કે નહીં. અરે ભાઈ, પાત્રતા વગર પણ તને રક્ષણ આપી દીધું છે. મૃત્યુ અંત સમો એ સમુદ્ર જેવો કઠિન છે. એ વખતે મૂર્તિએ ન દેખાય, અનંત જાતના વિચારો પણ આવે, આ લોકની વાસનાઓ કે આ લોકની આસક્તિ યાદ આવી જાય, આ બધું હું છોડીને જાઉં છું એવા વિચારો પણ આવી જાય, એ વખતે એક વસ્તુ યાદ રાખવી, શ્રીજી મહારાજે એમના સ્વરૂપમાં મને રાખ્યો છે, આ બધી જ ગડમથલ તો આ દેહમાં થાય છે, મને થતી નથી, એ સમજણ પાકી રાખવી, ભલે મૂર્તિ એ વખતે દેખાય કે ન દેખાય, આ સમજણ પાકી કરી રાખવી. મહારાજે કહ્યું કે તમને પૂર્ણ કામ બનાવી દીધા, એમાં જો સંકલ્પ થાય પોતાની નબળાઈઓને લીધે તો એ સમજણનો અભાવ કહેવાય. સમજણ એવી દ્રઢ કરીએ કે જેથી દુઃખ આવે તો પણ કદીએ આપણને એ દુઃખનો સ્પર્શ થાય નહીં. જુઓ ને, આટલા તાપમાં જોડા પહેર્યા વગર પેલા મજૂરો દોડ્યા જતા હોય છે, શા માટે? એની ચામડી જાડી થઈ ગઈ છે, તો એવી સમજણરૂપ બની જવું, એવી જાડી ચામડી બનાવી દેવી, એવી સમજણ બનાવી દેવી કે જેથી કોઈ જાતની તકલીફને લીધે હર્ષ કે શોક થાય નહીં. આનંદ એક મૂર્તિનો જ. આ બધી સમૃદ્ધિ કોની છે? મહારાજની. અનંત વિશ્વ એ સમૃદ્ધિ છે, અનંત અવતારોના ધામ એ ભગવાન સ્વામિનારાયણની સમૃદ્ધિ છે. એ સમૃદ્ધિ શા માટે રચી? એમને ઓળખવાને માટે. ભગવાન કહે છે કે તમને મેં જે કાંઈ સમૃદ્ધિ આપી તે સર્વે મારી છે, તે મને પામવા માટે તમને આપેલી છે, તેના માલિક આપણે ન બનીએ. તે સમૃદ્ધિનો ઉપયોગ કરી અને મહારાજની મૂર્તિનો અનુભવ કરી અને તે સમૃદ્ધિનો ઉપયોગ બીજા મુક્તો કરે તેવું કરવું, અને તે ઉપયોગ કરીને તે મહારાજની મૂર્તિરૂપ બની જાય. આમ સમૃદ્ધિ એ આપણને ભગવાન તરફ લઈ જવા માટે છે. એમાં અહમપણું કે મારાપણું આવવું જોઈએ નહીં. જો એ આપણી હોય તો મૃત્યુ પછી આપણી સાથે એ આવવી જોઈએ કે નહીં? એ આપણી સાથે આવતી જ નથી, એ પણ સમજવું. અને મનુષ્ય દેહ ધારણ કર્યો હોય એવા કોઈ મનુષ્યનો દેહ પડ્યા વગર રહે ખરો? મહાન સંતોને દેહ જેવું છે જ નહીં, છતાં પણ અવરભાવની કળા પ્રમાણે દેહનો ત્યાગ કરે છે. દેહ તો પડવાનો જ છે, ગમે એવું સુંદર શરીર હોય, પણ જ્યારે સમય થાય ત્યારે એ દેહ પડી જાય એવો રોગે થાય એવું બને. એ રોગ કોને? દેહને. ચૈતન્યને કોઈ રોગનો સ્પર્શ થતો નથી. એક જ વાત બાપાએ શીખવી છે કે મૂર્તિ સિવાય બધે રોગી વાની ઉડે, ભલે ઉડે. બધે રોગી વાની છે તે પણ આપણે છોડીએ ને તેને છોડવા માટે આપણે લડત આપીએ, તે દ્વારા આપણે ભગવાનમય બનીએ છીએ, પાત્ર બનીએ છીએ. ત્યારે ભગવાને એ બધું જ આપણને પાત્ર કરવા માટે જ મૂક્યું છે. આપણા ભલા માટે જ છે બધું. આપણા શત્રુઓ પણ આપણું ભલું કરે છે. એ અંતઃશત્રુઓ દૂર થાય પછી આપણે બળવાન બની જઈએ છીએ. એ અંતઃશત્રુને હરાવીએ ત્યારે આપણામાં બળ આવે. એ બળ ક્યાંથી મળે? મહારાજની મૂર્તિ અને સંતો પાસેથી. એ બળ મેળવીએ એટલે એ અંતઃશત્રુઓને એમ લાગે કે હવે આપણે અહીં રહી નહીં શકીએ, એવો આ બળવાન બન્યો છે. એટલે એ અંતઃશત્રુઓ આપણને છોડી જશે. ત્યારે હંમેશા યાદ રાખીએ કે જે કાંઈ છે તે આપણા ભલા માટે જ છે અને એ બધા ભગવાનના સેવકો છે. સારાંશ: બ્રહ્માંડો કરતા માનવ દેહમાં રહેલો ચૈતન્ય વધુ શક્તિશાળી છે. કોઈનો અવગુણ આવે તેવા અવગુણ એટલે દોષો હોય તો તે અવગુણનું ફક્ત જાણપણું રાખવું, પરંતુ તે વ્યક્તિને તેની જાણ થવી ન જોઈએ, એને નુકસાન ન થવું જોઈએ, એનું ભલું થાય તેમ જ કરવું તો ભગવાન રાજી થાય. જીવને પાત્ર કરવા માટે નિસ્વાર્થ ભાવે ભગવાનને પ્રાર્થના કરવી, અનુવૃત્તિમાં રહી સેવા કરવી અને મોટાના કહ્યા પ્રમાણે વર્તન કરવું તો મોટા રાજી થાય. ચૈતન્યને દિવ્ય સાકાર બનાવીએ ત્યારે દેહભાવ જાય. મહારાજે આપણને નખશિખા સળંગ મૂર્તિમાં રાખ્યો તે કેવળ એમની કૃપા. ઓળખ્યા પછી સંપૂર્ણ નિર્ભય થઈ જવું, સમજણ એવી દ્રઢ કરવી કે ગમે તેવા સંજોગોમાં પણ એ ડગે નહીં. સમૃદ્ધિમાં પોતાપણાનો ભાવ કે અહંકાર આવવો જોઈએ નહીં. અંતઃશત્રુઓ તો ભગવાને આપણા માટે સેવક રાખ્યા છે કે જેથી આપણે પાત્ર થઈ તેમને પ્રાપ્ત કરીએ.